એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે છેક ગુજરાતી સાહિત્યના મૂળ સુધી જઈ રહ્યા છીએ, એ સમયમાં જ્યારે આપણી ભાષા, આપણું સાહિત્ય એમ કહીએ કે આકાર લઈ રહ્યું હતું. આપણી પાસે છે વિજયરાય વૈદ્યનું ખૂબ જાણીતું પુસ્તક ગુજરાતી સાહિત્યની રૂપરેખા, અને એમાંથી એક અગત્યનો લેખ જૈન શાખાના ફૂલ પલ્લવ.
બરાબર. આ લેખ ખબર છે, એ આપણને સમજવામાં મદદ કરે છે કે ગુજરાતી સાહિત્યનો પાયો કેવી રીતે નંખાયો, અને એમાં પણ ખાસ તો જૈન પરંપરાના વિદ્વાનો, સાધુઓ, એમનો ફાળો કેટલો મોટો રહ્યો. આપણો હેતુ એ સમજવાનો છે કે ભાઈ આ શરૂઆતની રચનાઓ હતી કેવી, શું હતી એમની ખાસિયતો, અને એમણે શું કહેવાય આવનારા સાહિત્ય માટે કેવો પાયો નાખ્યો.
તો પછી રાશ એની, ચાલો શરૂ કર્યા રસપ્રદ ખોજ. જાણીએ કે આજથી લગભગ 800-900 વર્ષ પહેલા આપણા સાહિત્યમાં શું ચાલી રહ્યું હતું. લેખની શરૂઆત જ એવી છે, એકદમ ધારદાર. કહે છે કે ગુજરાતી સાહિત્યનો જે સાચો ઉદયકાળ છે ને, એક જૈન શાખાના પ્રદાનથી શરૂ થાય છે. અને એ વખતના મુખ્ય સાહિત્યકારો કોણ? તો કે જૈન સાધુઓ. આ વાત જ મને તો બહુ રોચક લાગી.
બિલકુલ. અને લેખક લગભગ 5 સદીઓનો ગાળો આપે છે. જુઓ, આશરે 1185માં શાલીભદ્ર સુરીથી માંડીને છેક 1642માં સમય સુંદર સુધી. હવે આ સમયમાં આ જૈન સાધુઓ એ લોકો ઉપાશ્રયમાં રહે, કઠોર ધર્મ પાળે, પણ એમણે પેલું સમાજ અને લોકભાષા સાથેનો સંપર્ક નહોતો તોડ્યો. ભલે એમની રચનાઓમાં ધર્મ કેન્દ્રમાં હોય, પણ એમણે આસપાસનો જે સંસાર છે એના ચિત્રો દોરવામાં જરાય સંકોચ નથી કર્યો.
હા, એટલે ધર્મ અને જીવન એ જાણે સાથે ચાલતા હતા. અને પ્રેરણા ભલે સંસ્કૃત પ્રાકૃતમાંથી લીધી હોય, પણ મુખ્ય હેતુ તો ગુજરાતીને પોષવાનો હતો. અહીંયા એક બીજો મુદ્દો પણ છે, રાજ્યાશ્રયથી લોકાશ્રય તરફનો ઝુકાવ, એ શું છે?
હા, અને એ મુદ્દો સમજવા જેવો છે. જુઓ, શરૂઆતમાં કદાચ રાજાઓનો આશ્રય મળે, એટલે રચનાઓ સંસ્કૃત જેવી પંડિતોની ભાષામાં થાય, પણ પછી ધીમે ધીમે સમાજમાં, મતલબ કે સામાન્ય લોકોનો ટેકો, એમનો રસ વધતો ગયો, જેને લેખક લોકાશ્રય કહે છે. એટલે પછી ગુજરાતીમાં જ લોકો સમજી શકે એવી ભાષામાં રાસ, ફાગુ, ચરિત આવી રચનાઓ વધુ લખાવા માંડી.
તો આ લોકાશ્રયને કારણે સાહિત્ય વધુ લોકો સુધી પહોંચ્યું એમ?
ચોક્કસ. આ બહુ મોટો બદલાવ હતો. સાહિત્ય ખાલી રાજા મહારાજા કે પંડિતો માટે નહીં, પણ આમ જનતા સુધી પહોંચ્યું એમની પોતાની ભાષામાં. આ જે ભાષાકીય પરિવર્તન આવ્યું ને, એ જ ગુજરાતી સાહિત્યના વિકાસ માટે શું કહેવાય બહુ લાભદાયી નીવડ્યું. આના લીધે જ 13મા શતક પછી આપણને એવી ખાસ પદ્ય અને ગદ્ય કૃતિઓ મળી જે કદાચ પહેલાં ન મળી હોત.
તો ચાલો એ શરૂઆતની કૃતિઓ જોઈએ. સૌથી પહેલી નોંધપાત્ર કૃતિ કઈ ગણે?
લેખ પ્રમાણે શાલીભદ્રસુરીનો ભરતેશ્વર બાહુબલીરાસ. આ એક સીમાચિહ્ન છે. રચના થઈ 1185માં, વિક્રમ સંવત 1241. ત્યારે ગુજરાતમાં બીજો ભીમદેવ રાજા હતો, અને લખાયું કદાચ પાટણમાં. અહીં લેખક એક નાની પણ અગત્યની વાત કરે છે. પેલું ગાયલ પુસ્તક છે ને, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, એમાં કદાચ ભૂલથી 1145 સાલ લખાઈ છે, પણ સાચી સાલ 1185 છે.
અચ્છા, અને આ રાસ છે શેના વિશે, એનું મહત્વ શું?
આ કાવ્ય છે ઋષભદેવના બે દીકરાઓ ભરત અને બાહુબલી, એમના વિશે. પહેલા રાજ્ય માટે લડ્યા, પછી બાહુબલીને વૈરાગ્ય આવ્યો, એની વાત છે. નાનું છે, ફક્ત 203 કડીઓ, પણ વીર રસ મુખ્ય છે. કથા ટૂંકી પણ ધારદાર, શૈલી એકદમ ઓજસવાળી. વિદ્વાનો એને એક સ્વતંત્ર અને સુબદ્ધ પ્રબંધ કહે છે. રાસ એટલે અહીંયા એક કથા કહેતું પદ્ય સ્વરૂપ સમજવું, દુહા, ચોપાઈ કે દેશી રાગમાં ગવાતું હોય.
અને આવા તો કેટલાય રાસ અને પ્રબંધ લખાયા હશે નહીં? લગભગ 700 વર્ષ સુધી આ ચાલ્યું.
હા, સંખ્યા તો ઘણી મોટી છે, વિપુલ સાહિત્ય રચાયું. પણ અહીં લેખક વિજયરાય વૈદ્ય જરા વિવેચકની નજરે જુએ છે. એ સ્પષ્ટ કહે છે કે ભાઈ, જો શુદ્ધ સાહિત્યિક ગુણવત્તાની રીતે જોઈએ ને, તો આમાંની ઘણી રચનાઓ કદાચ અલ્પસત્વ લાગે, મતલબ કે કાવ્યતત્વ ઓછું હોય, અથવા તો ખાલી પરંપરાનું અનુકરણ હોય, એટલે કદાચ અનાકર્ષક પણ લાગે.
તો પછી એમનું મૂલ્ય શું ગણવાનું? આપણે શા માટે એમના વિશે વાત કરીએ છીએ?
કારણ કે સાહિત્યિક ગુણ ભલે બધામાં સરખો ન હોય, પણ ભાષાનો ઇતિહાસ સમજવા માટે, સમાજનો અભ્યાસ કરવા માટે, અને એ સમયના લોકોની માન્યતાઓ, એમની જીવનશૈલી સમજવા માટે આ બધી રચનાઓ અમૂલ્ય છે, ખજાનો છે. દરેક કૃતિ જાણે એ સમયનો અરીસો છે.
સમજાયું. તો 13મા-14મા શતકમાં આ ભરતેશ્વર બાહુબલી રાસ સિવાય બીજી કઈ મુખ્ય કૃતિઓ કે પ્રવાહો હતા? લેખમાં તો ઘણા નામ છે.
હા, બધા નામ યાદ રાખવા તો અઘરા પડે, પણ અમુક મુખ્ય ઉદાહરણો જોઈએ તો ખ્યાલ આવે કે કેટલી વિવિધતા હતી. જેમ કે એક તો ચરિત કાવ્યો, ધર્મ નામના કવિનું જંબુસ્વામી ચરિયે 1210, જંબુસ્વામી નામના મહાપુરુષના જીવન વિશે. પછી સ્થળ વર્ણન, વિજયસેન સુરીનો રેવંતગીરી રાસો આશરે 1231, એમાં ગિરનાર પર્વત અને ત્યાંના દેરાસરોના જીર્ણોદ્ધારનું સરસ વર્ણન છે. ધાર્મિક કૃતિ, પણ સ્થળનું મહત્ત્વ અને સુંદરતા દેખાય છે. પછી ભાવનાત્મક અને પ્રકૃતિ કાવ્યો, કવિ વિનય સુંદરની નેમિનાથ ચતુષ્પદિકા આશરે 1269. આ લગભગ પહેલું બારમાસી કાવ્ય ગણાય.
બારમાસી એટલે
12 મહિનાના પ્રકૃતિ વર્ણનની સાથે વિરહ કે પ્રેમની લાગણીઓનું નિરૂપણ. આ કૃતિમાં કુદરતી સૌંદર્ય અને અલંકારનો સુંદર ઉપયોગ છે. અને હા, ઐતિહાસિક પાત્રો પર પણ લખાતું. અંબદેવ સુરીનો સમરા રાસો 1315 એ સમરસિંહ નામના એક વાસ્તવિક વ્યક્તિ પર છે. ઓસવાલ વણિક મંત્રી હતા, અલ્ફખાનના કૃપાપાત્ર પણ હતા.
ઓ, એટલે ખાલી પૌરાણિક જ નહીં પણ જે હયાત હોય એવા લોકો પર પણ લખાતું હતું એમ ને?
બિલકુલ, એ દર્શાવે છે કે સાહિત્ય સમકાલીન જીવન સાથે પણ જોડાયેલું હતું.
આ તો થઈ પદ્યની વાત. એ વખતે ગદ્ય નહોતું લખાતું હતું.
અને એ પણ મહત્વની વાત છે, તરુણ પ્રભ સુરી 1355 એમણે પહેલા ગુજરાતી ગદ્યકાર માનવામાં આવે છે. એમણે પ્રતિક્રમણ બાલાબોધ લખ્યું. બાલાબોધ એટલે બાળકો કે સામાન્ય લોકો માટે સરળ ભાષામાં સમજૂતી. આમાં શ્રાવકના 12 વ્રતો અને નીતિબોધની વાર્તાઓ છે, સરળ પણ વેગવાન અને લલિત ગદ્યમાં. અહીં પણ લેખક પેલી ગાયલવાળી ભૂલ સુધારે છે, પરિક્રમણ નહીં પ્રતિક્રમણ.
એટલે ગદ્યની શરૂઆત પણ આવી ધાર્મિક સમજૂતીઓ આપવા માટે થઈ ખરું ને?
હા, મોટે ભાગે એમ કહી શકાય. એવી જ રીતે વિનય પ્રભોનો ગૌતમ સ્વામી રાસ 1356 છે. એમાં ગૌતમ સ્વામીના ગુણગાન તો છે જ, પણ સાથે નાના પણ રસિક પ્રકૃતિ વર્ણનો છે, ગુજરાતી સાહિત્યમાં કદાચ શરૂઆતના. અને છેલ્લે કુલમંડનનું મુગ્ધાબોધ ઔક્તિક 1394. આ મૂળ તો સંસ્કૃત વ્યાકરણ શીખવવાનો ગ્રંથ, પણ એની ટીકા એટલે કે સમજૂતી ખાસ કરીને શરૂઆતના ભાગમાં સાદા ગુજરાતી ગદ્યમાં લખાઈ છે.
અરે વાહ, તો 13મા-14મા શતકમાં જ રાસ, ચરિત, બારમાસી, ગદ્ય, ટીકા, પ્રકૃતિ વર્ણન કેટલું બધું હતું! આ તો ખરેખર નવાઈ લાગે.
સાચી વાત. આ ઉદાહરણો બતાવે છે કે શરૂઆતના તબક્કામાં જ ગુજરાતી સાહિત્ય જુદા જુદા સ્વરૂપો અને વિષયોમાં ખેડાણ કરી રહ્યું હતું. ધર્મ મુખ્ય હતો, પણ ઇતિહાસ, સમાજ, પ્રકૃતિ માટે પણ જગ્યા હતી.
ચાલો હવે 15મી સદીમાં આવીએ. એ સમયના મુખ્ય સાહિત્યકારો, કૃતિઓ, એના વિશે લેખ શું કહે છે?
15મી સદીમાં પણ આ જૈન સાહિત્યકારોનો પ્રવાહ ચાલુ જ રહ્યો. લેખક 3 મુખ્ય નામ પર ભાર મૂકે છે, સોમસુંદર સુરી, જયશેખર સુરી અને માણિક્યસુંદર સુરી. અને આ ત્રણેય પદ્ય અને ગદ્ય બંનેમાં સારું કામ કર્યું છે.
પહેલા સોમસુંદર સુરીની વાત કરીએ. શું માહિતી છે એમના વિશે?
સોમસુંદર સુરી 1384-1464, મૂળ પાલનપુરના વણિક, દીક્ષા પહેલાંનું નામ સોમચંદ્ર. બહુ પ્રભાવશાળી ધર્માચાર્ય થયા, તારંગા જેવા તીર્થોમાં પ્રતિષ્ઠાઓ કરાવી. અને રસપ્રદ વાત એ છે કે પેલું નામ આવું તું ને, કુલમંડન, એમના ગુરુબંધુ હતા. બંનેના ગુરુ દેવસુંદર સુરી. એમણે તો પેલું તાળપત્રો પરના ગ્રંથોને કાગળ પર ઉતરાવીને સાચવવાનું મોટું કામ કરેલું. જ્ઞાનની જાળવણી માટે બહુ મોટી સેવા કહેવાય એ સમયે.
અને સોમસુંદરે પણ આવી પ્રવૃત્તિઓને ટેકો આપ્યો હતો નહીં? લેખમાં છે કે ખંભાત ને માંડવગઢમાં દાન અપાવેલું, શબ્દે શબ્દે સોના મોહરનું દાન.
હા, એમની પ્રતિષ્ઠા બતાવે છે. સાહિત્યકાર તરીકે પણ સારા હતા. એમના શિષ્ય પ્રતિષ્ઠા સોમે એમને બૃહસ્પતિ જેવા પ્રતિભાશાળી કહ્યા છે. એમની મુખ્ય પદ્ય રચના નેમિનાથ નવરસ ફાગ 3 ભાગમાં છે. વસંતનું વર્ણન સરસ છે એમાં. અને ગદ્યમાં એમણે ઉપદેશમાલા, યોગશાસ્ત્ર જેવા સંસ્કૃત ગ્રંથો પર બાલાવબોધ લખ્યા, એટલે કે સરળ ગુજરાતીમાં સમજૂતી.
પણ લેખક એમના ગદ્યની સરખામણી તરુણ પ્રભા સાથે કરે છે.
એમાં શું કહે છે?
હા, લેખકનું એવું નિરીક્ષણ છે કે સોમસુંદરનું ગદ્ય બાળકોને નવા શીખનારા માટે હતું, એટલે વાક્યરચના બહુ સરળ છે. કદાચ શૈલીની રીતે જોઈએ તો તરુણ પ્રભાના ગદ્યમાં જેવી મજબૂતી કે શબ્દોનું લાલિત્ય છે એવું અહીં ઓછું લાગે. જો કે બંનેનો હેતુ તો સરળ સમજૂતી આપવાનો જ હતો.
ઓકે, હવે બીજા જય શેખર સૂરી. એ તો પોતાને વાણીદત્ત વરહ કેવડાવતા સરસ્વતીના વરદાન પામેલા.
ચોક્કસ, નામ જ ઘણું કહી જાય છે. એમની સૌથી જાણીતી કૃતિ છે ગુજરાતીમાં પ્રબોધ ચિંતામણિ, બીજું નામ ત્રિભુવન દીપક પ્રબંધ. અને મજાની વાત એ છે કે આ એમણે પોતે જ સંસ્કૃતમાં લખેલા કાવ્યનું ગુજરાતી રૂપાંતર કે નવસર્જન છે. આ કૃતિ એક વાણિજ્યમૂલક રૂપક ગ્રંથિ છે.
રૂપક ગ્રંથિ એ શું વળી?
રૂપક ગ્રંથિ એટલે રૂપક કાવ્ય, એલેગ્રી જેને કહીએ. અમૂર્ત ભાવો કે વિચારોને પાત્રો તરીકે બતાવીને કોઈ બોધ આપે. અહીં પરમહંસ એટલે કે આત્મા એ મોહ નામના દુશ્મન પર કેવી રીતે જીત મેળવે એની વાર્તા એક વણજારાના રૂપકથી કહી છે. જાણે જીવન એક વ્યાપાર યાત્રા છે. ગુજરાતીમાં કદાચ આ પ્રકારનું પહેલું મોટું રૂપક કાવ્ય ગણાય.
અને એની સાહિત્યિક ગુણવત્તા કેવી? વખણાય છે?
હા બહુ. કેશવ હર્ષદ ધ્રુવ, KH ધ્રુવ તરીકે જેમને ઓળખીએ, એમને ખૂબ વખાણી છે. એમણે કહ્યું કે એની બંધની સરળતા, વાણીનો પ્રસાદ એટલે કે સ્પષ્ટતા અને મીઠાશ, અને કવિતાની ધમક જીવંતતાને કારણે જય શેખર સૂરી પ્રથમ પંક્તિના સાહિત્યકાર છે. એટલે આવા જટિલ વિષયને પણ સરળ અને કાવ્યાત્મક રીતે કહેવાની કળા ત્યારે વિકસી હતી.
અને 15મી સદીના ત્રીજા મોટા સાહિત્યકાર માણિક્ય સુંદર સૂરી.
હા, માણિક્ય સુંદર સૂરી. એમની કૃતિ 1422માં રચાઈ. એ જયશેખરના ગુરુભાઈના દીકરા થતા હતા. એમની કૃતિ છે પૃથ્વીચંદ્ર ચરિત્ર, જેનું બીજું નામ વાઘવિલાસ. અને આ કૃતિ ગદ્યમાં છે.
ગદ્યમાં? અને એનું શું મહત્વ છે?
મહત્વ એ છે કે આ ગુજરાતી ભાષાની કદાચ પહેલી સળંગ લાંબી ગદ્યાત્મક ધર્મકથા ગણાય. પણ એની ખરી ખૂબી છે એની શૈલીમાં. અનોખી શૈલી છે. લેખક કહે છે કે સુંદર, હૃદયગમ અને રસભરી બાનીમાં લખાયેલી છે.
કેવી છે શૈલી? એને કંઈ નામ આપ્યું છે?
બિલકુલ, એ ગદ્ય લોલ વિલોલ અંતર્યમક થી ભરેલું છે. એટલે કે વાક્યોની અંદર જ પ્રાસ અનુપ્રાસ એટલો સરસ રીતે વપરાયો છે કે ગદ્ય હોવા છતાં પદ્ય જેવો લય લાગે, સંગીત સંભળાય. પણ છંદનું બંધન નહીં. આ ખાસ શૈલી બોલી તરીકે ઓળખાય છે.
કંઈક ઉદાહરણ છે એનું? સાંભળીએ તો ખ્યાલ આવે.
હા, લેખકે અયોધ્યા નગરીના વર્ણનનો નાનો પણ સરસ નમૂનો આપ્યો છે. સાંભળો. ધનકનક સમૃદ્ધ, પૃથ્વીપીઠી પ્રસિદ્ધ, અત્યંત રમણીય, સકલ લોક સ્પૃહણીય, લક્ષ્મીલીલા નિવાસ, સરસ્વતી તણુ આવાસ, નિરૂપમ નાગરિક તણુ ઠામ, મનોભિરામ, જનિત દુર્જન ક્ષોભ, સજ્જનોત્પાદિત શેભ. સાંભળ્યું કેવી રીતે શબ્દો ગોઠવ્યા છે? આંતરિક પ્રાસ, સમૃદ્ધ, પ્રસિદ્ધ, રમણીય, સ્પૃહણીય, નિવાસ આવાસ, ઠામ મનોભિરામ, ક્ષોભ શેભ, એકદમ લયબદ્ધ લાગે છે ને?
અદ્ભુત. આ બોલી શૈલી તો ખરેખર જબરદસ્ત છે. ગદ્યમાં આવી કલાત્મકતા, વાર્તા પણ રસપ્રદ હશે. પરાક્રમ, શૃંગાર, ચમત્કાર. લેખમાં પેલું સ્વયંવર મંડપનું વર્ણન પણ છે કે નાયિકા વગર મંડપ કેવો લાગે. તો કહે, લવણહીન રસવતી, મીઠા વગરની રસોઈ, વ્યાકરણહીન સરસ્વતી, વ્યાકરણ વગરની વાણી. જેવો, કેવી સચોટ વાત.
નિશંકપણે માણિક્ય સુંદરનું ગદ્ય એ સમયની ગદ્યકલાનું એક ઉત્તમ ઉદાહરણ છે. એ સાબિત કરે છે કે ગદ્ય પણ પદ્ય જેટલું જ રસાળ અને કલાત્મક હોઈ શકે. આ બોલી શૈલી પછીના ગદ્યકારો માટે પણ પ્રેરણા બની હશે.
આપણે આ ચર્ચામાં વારંવાર રાસ અને ફાગુ શબ્દો સાંભળ્યા. લેખના અંતે એની સમજૂતી છે. જરા એ સ્પષ્ટ કરી દઈએ. રાસ તો થોડું સમજાયું.
હા, ફરીથી કહી દઉં. સાહિત્યના સંદર્ભમાં રાસ એટલે મુખ્યત્વે પ્રાસવાળું કથા કહેતું પદ્ય. દુહા, ચોપાઈ, વસ્તુ જેવા છંદોમાં કે દેશી રાગોમાં ગાઈ શકાય એવું લાંબુ કાવ્ય. વિષય મોટે ભાગે ધાર્મિક, કોઈના જીવન વિશે કે ક્યારેક ઇતિહાસનો હોય. જેમ આપણે કહ્યું, દરેક રાસ ઉત્તમ કાવ્ય ન હોય, પણ ભાષા, સમાજ, માન્યતાઓ સમજવા માટે મહત્વના છે.
અને ફાગુ એ શું છે? એ પણ રાસ જેવું જ?
હા, ફાગુ એ રાસનો જ એક ખાસ પ્રકાર છે. જે ખાસ કરીને વસંત ઋતુમાં ફાગણ મહિનામાં ગવાતો. વિષય મુખ્યત્વે વસંતોત્સવ અને શૃંગારનો હોય. લેખક કહે છે કે સૌથી જૂનો ફાગુ જે મળ્યો છે એ જિનપદ્મસુરીનો છે, શ્રી થુલીભદ્ધ ફાગુ 1324. ફાગુ કાવ્યોમાં છંદોની વિવિધતા, અલંકારવાળી ભાષા, સંગીત એ બધું જરા વધારે જોવા મળે.
પણ જૈન સાતરુઓ શૃંગાર રસનું વર્ણન કેમ કરે એ જરા નવાઈ લાગે.
હા, એ બહુ રસપ્રદ વાત છે. ફાગુમાં પૌરાણિક કે ઐતિહાસિક પાત્રોના સંદર્ભમાં શૃંગાર આવે, પણ એનો અંત હંમેશા ધાર્મિક બોધમાં જ આવે. અંતે તો શીલ, સંયમ, સાત્વિકતાનો વિજય અને વિષયભોગનો ત્યાગ એ તરફ જ વાર્તા વળે. એવું લાગે છે કે જૈન મુનિઓએ વસંત અને શૃંગાર જેવા લોકપ્રિય વિષયો અને ફાગુ જેવા લોકપ્રિય સ્વરૂપનો ઉપયોગ કર્યો. શા માટે? તો પોતાના ધાર્મિક ઉપદેશ એટલે કે ઉપશમ, વૈરાગ્યનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે. બહુ કુશળતાપૂર્વક.
ઓકે, આખી વાતનો સાર કાઢીએ તો મુખ્ય મુદ્દા શું સમજાયા? ગુજરાતી સાહિત્યનો આ શરૂઆતનો તબક્કો અને જૈન યોગદાન, એને સમજવું કેમ આટલું જરૂરી છે?
ઘણા કારણો છે. જુઓ, પહેલું અને મુખ્ય, ગુજરાતી સાહિત્યનો પાયો નાખવાનો શ્રેય મોટાભાગે જૈન સાધુઓ અને વિદ્વાનોને જાય છે. બીજું, એમણે ખાલી ધાર્મિક વાતો જ નહીં પણ રાસ, ફાગુ, ચરિત્ર, બારમાસી, રૂપક કાવ્ય, ગદ્ય આવા કેટલાય સાહિત્ય સ્વરૂપો વિકસાવ્યા, ખેડ્યા. ત્રીજું, પેલું રાજ્યાશ્રયથી લોકાશ્રયવાળું સાહિત્યને સામાન્ય લોકો અને એમની ભાષાની નજીક લાવ્યા, એ બહુ મોટી વાત છે. ચોથું, એમની રચનાઓ દ્વારા ખાલી ધર્મ નહીં પણ એ સમયનો સમાજ, ઇતિહાસ, લોકજીવન, પ્રકૃતિ અને સૌથી અગત્યનું આપણી ગુજરાતી ભાષાનું એ વખતનું સ્વરૂપ, એ બધું સચવાયું છે. અને પાંચમું, પેલી માણિક્ય સુંદરની બોલી શૈલી જેવી બાબતો બતાવે છે કે ત્યારે પણ સાહિત્યમાં ઉચ્ચ કક્ષાની કલા અને નવા પ્રયોગો થતા હતા.
આ બધી વાતો ઇતિહાસ અને સાહિત્યના અભ્યાસ કરનારા માટે તો બરાબર, પણ આજે એક સામાન્ય માણસ માટે આ જાણકારી કઈ રીતે ઉપયોગી? આ જૂની રચનાઓ વિશે જાણીને શું ફાયદો?
ઘણા ફાયદા છે. એક તો આ આપણને આપણી ભાષાના મૂળ સુધી લઈ જાય છે. ગુજરાતી કેવી રીતે વિકસી, એના જૂના શબ્દો, રૂપો, વાક્યો કેવા હતા એ સમજાય, ભાષાની આખી સફર સમજાય. બીજું, આ આપણને આપણા સાંસ્કૃતિક ભૂતકાળ સાથે જોડે છે. એ સમયના મૂલ્યો, માન્યતાઓ, ધર્મ અને લોક સંસ્કૃતિનો સંબંધ કેવો હતો એની ઝલક મળે. ત્રીજું, આ કૃતિઓ બતાવે છે કે સાહિત્ય હંમેશા બદલાતું રહે છે, વિકસતું રહે છે. જૂના સ્વરૂપો અને શૈલી સમજીએ તો આજના સાહિત્યને પણ વધુ સારી રીતે સમજી શકીએ. અને સૌથી મહત્વનું, આ એ મજબૂત પાયો છે જેના પર પછી નરસિંહ, મીરા, પ્રેમાનંદ અને આધુનિક સાહિત્યકારોની ઇમારત બની છે. મૂળને સમજ્યા વગર ઝઘડ કેટલું મોટું છે એનો પૂરો ખ્યાલ ના આવે ને.
ખરેખર ખૂબ જ સરસ અને ઊંડાણપૂર્વકની વાત થઈ. આપણે જોયું કે કેવી રીતે ધાર્મિક આચાર્યોએ પોતાના ઉપાશ્રયમાં રહીને પણ લોકભાષા અને લોકજીવન સાથે જોડાઈને ગુજરાતી સાહિત્યના શરૂઆતના યુગને ઘડ્યો, સમૃદ્ધ બનાવ્યો. આના પરથી એક વિચાર આવે છે મનમાં.
હા, કહો ને.
આપણે ખાલી કલ્પના કરીએ કે જો ગુજરાતી સાહિત્યના આ શરૂઆતના સર્જકો, એમને પ્રોત્સાહન આપનારા એ જૈન સાધુઓને બદલે કોઈ બીજા હોત, જેમ કે દરબારી કવિઓ, ભાટચારણ કે પછી સાવ લોક કલાકારો જ હોત, તો આપણી ભાષા અને સાહિત્યનો રસ્તો કદાચ કેવો અલગ હોત? એના વિષયો, એના સ્વરૂપો, એના મૂલ્યો, એના સંદેશા, એના પર કેવી અસર પડી હોત? વિચારવા જેવું છે, ખરું ને? આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.